તારીખ 27/5/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 929 અને 930 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 550.
પાપ કરવા યોગ્ય નથી, નાનામાં નાનું પાપ પણ કરવા યોગ્ય નથી એમ સર્વસંમત અભિપ્રાય છે, નિર્વિવાદ વિષય છે. તો પછી જગતમાં મોટામાં મોટું પાપ મિથ્યા માન્યતાનું છે, તે પાપથી છૂટવા જીવનો કેવો પ્રયત્ન હોવો જોઈએ, કેટલી કાળજી દરકાર અને અંદરમાં સાવધાની હોવી જોઈએ, એ વિચારણીય વિષય છે, ગંભીર રીતે વિચાર કરવાનો આ વિષય છે. ઘી ભરેલું વાસણ ફૂટી ગયું હોય ને ઘી ચાલ્યું જતું હોય, ઢોળાતું ઘી હોય તો એ નુકસાન બંધ કરવા માટે જરા પણ ઢીલ કરતો નથી. જવા દે છે કે એ તો ખબર છે કે વાસણ ફૂટલું હતું એટલે ઘી ઢોળાય છે, અને ઢોળાય તો વાસણ ફૂટલું હોય તો ઢોળાય જ ને. તેમ અમે અજ્ઞાનીને મિથ્યાત્વી હોય તો કર્મ બંધાય જ ને. નુકસાન જેને નુકસાનના સ્વરૂપે જણાય તેને બંધ કરવા માટેનો ઉદ્યમ ન થાય એવું બની શકવા યોગ્ય નથી. અને આ મિથ્યાત્વનું તો એટલું મોટું પાપ છે કે જેનો કોઈ આંકડામાં હિસાબ નીકળે એવું નથી, અનંત પાપ છે. એ પાપને બતાવવા માટે અહીંયા ગુરુદેવ કહે છે કે માંસ ખાવામાં પાપ લાગે, શિકાર કરવામાં પાપ લાગે, જુગાર રમવામાં પાપ લાગે, દારૂ પીવામાં પાપ લાગે. જગતના જે અનિષ્ટ કાર્યો છે એમાં જે પાપના પરિણામ છે, જે સર્વસંમતપણે નિષેધવામાં આવ્યા છે, એના કરતાં પણ વિશેષ પાપ, એના કરતાં અનંત ગુણ પાપ, વિશેષ તો શું પણ અનંત ગુણ પાપ, મહાન પાપ મિથ્યા માન્યતાનો છે. તેથી કોઈ પણ પ્રકારે એટલે પૂરા પ્રયત્નથી પૂરા ઉદ્યમથી પાછળ લાગી જઈને મિથ્યાત્વ મટવું જ જોઈએ, આવો એક જીવના પરિણામમાં દ્રઢ નિશ્ચય પણ થઈ જવો જોઈએ. તો કાંઈક પ્રયત્ન એ દિશામાં ચાલે. લોકોને આ પાપનો ખ્યાલ નથી, શું કહે છે, સાત તત્વની વિપરીત માન્યતા મહાન પાપ છે, બીજી લીટી છે. લોકોને આ પાપનો ખ્યાલ નથી, જગતમાં મિથ્યાત્વની માન્યતાથી કેવા કેવા પાપ થાય પંચ પરમેષ્ઠીની વિરાધના થાય મિથ્યાત્વને કારણે. જોકે કુદેવ કુગુરુ કુશાસ્ત્રના આદરમાં એની વિરાધના છે જ. જ્યાં કોઈ જીવ કુદેવ કુગુરુ કુશાસ્ત્રને આદર કરે છે, સ્વીકારે છે, માને છે, ત્યાં જે પંચ પરમેષ્ટિ છે એનો વિરોધ થઈ જ ગયો. એના વિરોધના પરિણામમાં કરતો ન દેખાતો હોય તો ઊભો છે, આ પરિસ્થિતિ છે, એનો આશ્રય એને ચાલુ છે, થઈ ગયો. કેવા કેવા પાપ કરે કે મિથ્યા દ્રષ્ટિ મોટા મોટા કતલખાના ખોલે તો એમાં કોઈ નવાઈ નથી, કોઈ નવાઈ નથી એની અંદર. એવું સર્વ પાપથી મોટું પાપ અને સર્વ પાપનું મૂળિયું આ મિથ્યા દર્શન છે. બહુ મોટા નુકસાનમાં જીવ ઊભો છે. જ્યાં સુધી મિથ્યાત્મા છે ત્યાં સુધી બહુ મોટા નુકસાનમાં ઊભો છે. નુકસાનનો જે ભય લાગે છે એ ભય એને અહીંયા લાગવો જોઈએ. બીજી ભાષામાં શાસ્ત્રકારોએ એને ભવભ્રમણનો ભય કહ્યો છે. ભવભ્રમણનો ભય કહો કે મિથ્યાત્વનો ભય કહો, બંને એક છે. એટલે શું ટકાનો મિત્ર એટલે હા, જગતના જીવોના ટકા કાઢવા જઈએ તો ટકા ન નીકળે સમ્યક દ્રષ્ટિના. પણ ટકા ન નીકળે, એક ટકાથી ઓછું આવે તો પણ ટકા ન નીકળે, એ જ એની વધારે કિંમત સૂચવે છે. ગામમાં અથવા રાજની અંદર કે દેશની અંદર ટેકનિશિયન હોય, અર્થશાસ્ત્રી હોય, વકીલ હોય, ડાક્ટર હોય, એક જ હોય. કરોડોની વસ્તીમાં એક એવો માણસ હોય કે જે અમુક કામ જાણતો હોય, તો એની લોકો વધારે કિંમત આપે છે કે ઓછી આપે છે? એ મો માગ્યા પૈસા લે છે, શું કરે છે? એને કોઈ એમ કહેવા જઈ શકશે કે તમારે તો ટકાવારી જ નથી, હવે પૈસા હે ને આટલા બધા માગો છો, અમે જાજા છીએ, તમે તો એક જ છો? હે, તો એ કે તમે બધા જાજા હોય તો પડ્યા રહ્યો, શું કિંમત કોની છે? જેને જરૂર છે મારે ત્યાં આવે છે, અને મારે ત્યાં આવે છે એને પણ લાઈનમાં ઊભું રહેવું પડે, એ પરિસ્થિતિ છે. આજે ની આટલા દિવસ પછી મારી એપોઇન્ટમેન્ટ મળશે એમ કે છે. સમ્યક દ્રષ્ટિ તો નિઃશુલ્કપણે ઉપદેશ આપે છે, નિષ્પ્રભપણે જગતથી તરી જવાનો ઉપદેશ, પાછો એ અનંત ભવભ્રમણથી છૂટી જવાનો ઉપદેશ. પેલો તો એક રોગ જે થયો હોય એમાં નિષ્ણાત હોય, એક રોગનો નિષ્ણાત હોય, આ તો જગતના તમામ દુઃખનો નિષ્ણાત છે અને છતાં નિષ્પ્રભ છે. કોની કિંમત વધારે? નથી પામતા. એ તો એવી જ કોઈ જગતની સ્થિતિ છે કે અનંતકાળ સુધી અનંતા જીવો સંસાર પરિભ્રમણ કરતા જ રહેવાના છે. કોઈ અનંતકાળ પછી, કોઈ પણ અનંતકાળ પછી કોઈ એક એવો કાળ પણ નહીં હોય કે જેમાં અનંતા જીવોનું ભવભ્રમણ ચાલુ નહીં હોય, એવી જ પરિસ્થિતિ છે. પરિસ્થિતિ એવી છે કે સત્ય ઉપદેશ સાંભળવા મળવા છતાં, જાણવા મળવા છતાં અયથાર્થ પ્રયોજનને સાધે એવી જીવની જ્યાં પરિણામની સ્થિતિ છે ત્યાં સંસાર અનંતકાળ ચાલે તો એમાં કોઈ નવાઈ નથી. એ 930માં લીધું છે. અજ્ઞાની કોઈ વાર જાણપણું સાચું કરે તો એને સાચી શ્રદ્ધા નથી, કેમ કે એને નિશ્ચય નિર્ધાર નથી. 931માં છે. જરા વાત વિશેષ તો કે આચાર્યની વાણી પણ ખ્યાલમાં આવી જાય, સત્યવાતનો ખ્યાલ કરે, પણ એ સત્યવાતને રજૂ કરવામાં, પ્રદર્શિત કરવામાં પોતાની મોટાઈનું પ્રયોજન સાથે, કે જુઓ હું આવી સરસ સુંદર વાત કરી શકું છું એમ પ્રયોજન સાથે, આવો જીવ સત્ય જાણે છતાં વિપરીત પ્રયોજનને સાધે છે. જાણપણું એનું સાચું છે, પ્રયોજન વિપરીત સાધે છે. આવા આવા પ્રકાર સાચું જાણવા પર્યંતના જીવોને બને તો, જે સાચું જાણવાથી પણ અજાણ છે એ પરિભ્રમણમાં રહે તો એમાં બીજું શું વિશેષ છે. પણ એ બધું તો જે થવાનું તે થવાનું, ભૂખ લાગે એમ વિચારતો નથી કે અત્યારે દુનિયામાં મારા જેટલા ઘણા કેટલાક ભીખા છે એનો. એ એમ કહે છે કે પહેલા મને મળવું જોઈએ. જેને કકડીને ભૂખ લાગી છે એ શું વિચાર કરશે કે પહેલા મને મળવું જોઈએ? એ વખતે બીજા કેટલા ભીખા છે એની ચિંતા કરે છે કોઈ? 12-1 વાગે છે, જમવાનો સમય થાય છે ને, દુનિયાના ભૂખા જીવોનો વિચાર કરે છે કે અત્યારે કેટલાએ નહીં ખાધું હોય, મને ભૂખ લાગી છે અત્યારે કેટલાએ નહીં ખાધું હોય. એમ જેને પોતાને સંસારથી છૂટવું છે એ કેટલા ટકા નહીં છૂટે ને કેટલા ટકા છૂટે એની ચિંતામાં નહીં રોકાય. એને તો પોતાને છૂટી જવું છે, એક વાત છે. મારે છૂટવું છે, ચારે કોરથી સળગ્યું છે. આ લા લાગે છે ને, કોઈ આગ લાગે ઘરમાં દુકાનમાં, ચારે બાજુ જુએ ને ભડકા દેખાય ને વચમાં હોય, પછી શું વિચાર કરે? હું કેમ બચી જાઉં? આ સિવાય બીજો વિચાર આવે કે જો હું સલામત રહીશ તો બીજાનો વિચાર કરીશ કે કોણ બચ્યા ને કોણ ન બચ્યા, પણ પોતે જ નહીં બચે ત્યાં બીજાની ક્યાં વાત કરવી? એને એમ જરૂરિયાત છે એ પ્રયોજન ઉપર લઈ જાય છે. જેને પ્રયોજનની દરકાર નથી એ દુનિયાભરની ચિંતા કરે, સમાજની ચિંતા કરે, લોકોની ચિંતા કરે. એ એમ સૂચવે છે કે એને પોતાની દરકાર નથી. વળી આ અંદરનો માર્ગ, અંતતત્વ સ્વરૂપને ગ્રહણ કરવાનો માર્ગ, એ તો એવો છે કે ઘણી દરકાર પછી પત્તો લાગે છે, ઘણી કાળજી પછી અત્યંત સાવધાનીનો વિષય છે. જે જીવના પરિણામમાં રાગની ઉત્પત્તિ થાય છે ત્યાંથી ખસવાની સાવધાનીનો આ માર્ગ છે. પરિણામમાં બે પર્યાય ચાલે છે ને, જ્ઞાન પરિણમે છે, રાગ પરિણમે છે. રાગથી ભેદ જ્ઞાન થતું નથી. શું થાય છે? એકત્વ થઈ રહ્યું છે રાગથી. એ શું સૂચવે છે? કે પોતે જ્ઞાન સ્વરૂપ છે એની એને અંતર સાવધાની નથી, આમ સૂચવે છે. જ્ઞાન તો થઈ રહ્યું છે, જ્ઞાયક સ્વભાવ ટંકોત કિરણ એટલે ન ભૂસી શકાય એવો હોવા છતાં એને ભૂસીને આગળ જાય છે, નહીવત કરીને આગળ જાય છે. એનો અર્થ કે એને રાગ રૂચે છે. જ્ઞાન હોવા છતાં એને જ્ઞાન રૂચતું નથી અને રાગ એને રૂચે છે. તેથી રાગમાં પૂર્ણ સાવધાન છે અને જ્ઞાન પ્રત્યે, સ્વભાવ પ્રત્યે અત્યંત બેસાવધાન છે. આ સ્થિતિ છે. એટલે આ તો ઘણી દરકારનો માર્ગ છે. એકદમ અંદરમાં પોતાના પરિણામમાં પણ વિભાવથી ખસવાની તૈયારીવાળો, કાળજીવાળો, સાવધાનીવાળો, પ્રયત્નવાળો જીવ એ પ્રયત્ન વિશેષ થતાં અહીંયાથી છૂટો થઈ શકે છે. વિશેષ પ્રયત્ન થતાં છૂટો થઈ શકે છે એવી જે સ્થિતિ છે એને નહીં ગણકારીને એડવા તડવા ગમે તે પ્રકારે જીવન ચાલે છે તો માથે અનંત દુઃખની ને અનંત ભવભ્રમણની તરવાર લટકતી છે એનું એ ભાન ભૂલી જાય છે. શું કહે છે કે સાત તત્વની વિપરીત માન્યતા મહાન પાપ છે. લોકોને આ પાપનો ખ્યાલ નથી. જગતમાં જે કહેવાતા પ્રસિદ્ધ પાપ છે એનો લોકોને ખ્યાલ છે કે અભક્ષ ન ખવાય, ફલાણું ન થાય, આમ ન થાય, તેમ ન થાય. પણ દોષ તારા પરિણામમાં થાય છે, પરપદાર્થના પરિણામમાં નહીં. અને તેમાં પણ સૌથી મોટો દોષ મિથ્યાત્મનો છે, એના પ્રત્યેનું દુર્લક્ષ છે. એ ભવભ્રમણની ભયંકર સ્થિતિ છે. શ્રીમદજીએ એ કહ્યું કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહોરાથી રહો. તમે ખાઓ પીવો, લહેર ઉડાવો છો, કાંઈ જાણે ચિંતા નથી, પણ આ ક્ષણ ક્ષણના ભાવ મરણનું શું ને એના ફળના દ્રવ્ય મરણનું શું, એમાં રાચો છો કાં? જે ઘણો ગંભીરતાથી વિચાર કરવાનો વિષય છે ત્યાં તમે કેમ રાચો છો? એમ કે 16 વર્ષની ઉંમરે આટલો વિવેક છે, એનો અધિકાર છે કે આગળ વધીને એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે. પરજીવની અવસ્થા આત્મા કરી શકે છે એમ માને છે તે મિથ્યાત્મની માન્યતા છે. બીજા જીવની અવસ્થા હું કરી શકું છું, બીજા જીવો ઉત્પન્ન થાય, બીજા જીવો મરે નહીં, જન્મે નહીં, મરે નહીં, અથવા આમ થાય તેમ થાય, એની અવસ્થામાં મારો હસ્તક્ષેપ છે એમ માનનાર મિથ્યાત્મના અનંતા પાપને સેવે છે. પણ બીજા જીવોની રક્ષા અહિંસામાં પાપ થાય કે એની અવસ્થા હું કરી શકું છું એમાં તો જરૂર પાપ થાય. અહિંસાનું પુણ્ય નાનું છે અને મિથ્યાત્મનું પાપ ત્યાં બહુ મોટું છે. આમ છે, દ્રવલિંગીનું અનંત સંસાર પરિભ્રમણ કેમ ઉભું રહ્યું? 175 ગાથામાં એ વાત લીધી કે પંચાચારને પાળે છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર, મુનિને યોગ્ય જે પંચાચાર છે એને પાળે છે. કેવી રીતે પાળે છે? કે કર્મ ચેતનામાં સાવધાન રહીને, તેવા તેવા કાર્યો કરવાના રાગમાં સાવધાન રહીને પંચાચારને પાળતો મુનિ સુચિર કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે, એવું લખ્યું છે. ઠીક, આટલું બધું પાળે છે ને શું કરવા પરિભ્રમણ કરશે? કે મિથ્યાત્વના મોટા પાપને સેવતો હોવાથી સુચિરકાળ પર્યંત સંસારમાં પરિભ્રમણ કરશે. પણ લોકોને પુણ્ય ને પુણ્યની ક્રિયા દેખાય છે, મિથ્યાત્વના મહાન પાપની ક્રિયા દેખાતી નથી. બહુ એ વિષય ઉપર ગુરુદેવે જબરજસ્ત પ્રકાશ પાડ્યો છે. લોકોને જે દેખાતું નથી છતાં જે ઘણું ભયંકર છે, અનંત ભવ બ્રહ્મણનું ગીત છે, એના ઉપર ગુરુદેવે જબરજસ્ત પ્રકાશ પાડ્યો છે. પરજીવની અવસ્થા આત્મા કરી શકે છે એમ માને છે, તેના જેવું જગતમાં કોઈ મોટું પાપ નથી એમ લેવું, કુદેવાદીને માનવા જેવું અને સાત તત્વની વિપરીત માન્યતા જેવું જગતમાં કોઈ મોટું પાપ નથી. વિતરાગ દેવને છોડીને, વિતરાગ દેવની વિતરાગતાને છોડીને, વિતરાગતા સિવાય અન્ય સ્થાને નમવાનું જે જીવનું વલણ છે એ મિથ્યાત્વ સહિતનું પરિણામ છે. એના જેવું કોઈ બીજું મોટું પાપ નથી. વિતરાગતા, પરિપૂર્ણ વિતરાગતા એ જીવનું સ્વરૂપ છે, મૂળ જીવનું એ સ્વરૂપ છે, અને એવી જ અવસ્થા થવી એ જીવનું અંતિમ કરવા યોગ્ય ધ્યેયરૂપ કાર્ય છે. એટલે એ માર્ગે ચાલનારા જે મુનિરાજો અને એ માર્ગના ઉપદેશક એવા જે શાસ્ત્રો, એ બંનેને નમવાનું રાખ્યો, કેમ કે એના ઉપાયભૂત છે એટલે એને નમવાનું રાખ્યું. નમવાનું એટલે અનુસરવાનું રાખ્યું. એ સિવાય બીજું કાંઈ પણ નમવા માટે નહીં, સ્વીકારવા માટે નહીં, બસ આટલી મર્યાદા છે. એટલે કહ્યું કે કુદેવાદીને માનવા જેવું અને સાત તત્વોની વિપરીત માન્યતા જેવું, સાત તત્વોની અંદર વિપરીત માન્યતામાં જીવ તત્વ દ્રષ્ટિએ જે આશ્રવ અને બંધ તત્વ છે એનાથી આત્માના હિતરૂપ સંવર નિર્જરા કે મોક્ષનું કારણ માને, એ વિપરીત માન્યતા થાય છે. જે તત્વદ્રષ્ટિએ હેય છે તે જો તત્વદ્રષ્ટિએ ઉપાદેય માનવામાં આવે તો એ વિપરીતતા છે. તકલીફ ક્યાં છે કે જે વ્યવહાર છે એ વ્યવહારે ઉપાદેય હોવા છતાં પરમાર્થે હેય છે. વ્યવહાર વ્યવહારે ઉપાદેય હોવા છતાં પરમાર્થે તે હેય છે. હવે આ વિષય એવો છે કે વ્યવહારે તો વ્યવહાર ઉપાદેય છે કે નહીં, કે વ્યવહારે ઉપાદેય છે ત્યાં પરમાર્થનું પ્રયોજન નથી. પરમ અર્થ નામ પરમ પ્રયોજનની સિદ્ધિ અર્થે તે હેય છે. અને એનો એક સબળ પુરાવો એ છે કે સર્વ અર્હંતો અને સર્વ સિદ્ધોએ સર્વ પ્રકારના વ્યવહારથી મુક્ત થઈને એ દશાને વિશે સ્થિત થયા છે. જે અરહંત અને સિદ્ધો છે તે કઈ દશાને વિશે સ્થિત થયા છે કે સર્વ પ્રકારના વ્યવહારના ત્યાગની દશાને વિશે સ્થિત થયા છે. એ એમ સૂચવે છે કે એનું હેય પણ એમણે પહેલા સ્વીકાર્યું હતું. જાણવું માનવું પહેલા થાય છે, આચરણ એના પછીનો ક્રમ છે. કોઈ દિવસ એવું બનતું નથી કે એવું જાણે માને વિપરીત ને આચરણ આમ થાય, એવું તો કદી બનતું નથી. વ્યવહારે વ્યવહાર ઉપાદેય છે એનો અર્થ શું છે કે તને રાગની દશામાં રાગ સહિતપણે ઉપયોગ જ્યારે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે જાય ત્યારે તેના પ્રત્યે પૂજતા અને સમર્પણના પરિણામ થાય તો તે સ્થાનમાં યોગ્ય છે. તે સ્થાન માટે તે અયોગ્ય છે એમ નથી, કેમ કે તે સ્થાન માટે એમ જ થશે, તેમ જ થવા યોગ્ય છે. પણ અંદરમાં પોતાની શુદ્ધિરૂપ પરમ પ્રયોજનની પ્રાપ્તિના પ્રયત્નમાં એ પરિણામને આગળ રાખવા કે નહીં, એ પરિણામ પણ છોડવા. એ જ પ્રકારે સાધનાનો માર્ગ અનંત વિતરાગો એ સાધ્યો છે અને એ જ પ્રકારે આજ્ઞા કરી છે કે આમ સદાય છે, બીજી રીતે નહીં. એટલે વિતરાગતાની ઉપાદેયતામાં સર્વ પ્રકારના રાગાદીના અંગીકાર કરવાનો પ્રશ્ન નથી. તે રાગથી ભિન્ન પડીને દેવગુરુ શાસ્ત્રના સાચા દેવગુરુ શાસ્ત્રના રાગથી ભિન્ન પડીને વિતરાગ પરિણમન કરવા યોગ્ય છે એ પરમાર્થ છે. પરમાર્થના પ્રયોજનમાં વ્યવહાર હે છે, પરમાર્થે વ્યવહાર હે છે, વ્યવહારે વ્યવહાર ઉપાદે છે. આવું એનું માર્ગનું સંકલન આવું છે. તેને જેમ છે તેમ યથાર્થ ન સમજે તો એમાં એ વિપરીતતા સાધી જાય, એમાં પરમાર્થનું પ્રયોજન કદી સિદ્ધ થાય નહીં. અહીંયા 928માં મિથ્યાત્મનું મહાન પાપ જગતના દેખાતા કહેવાતા અને સ્વીકારાયેલા સર્વ પાપોથી મોટું પાપ છે એ સ્પષ્ટ કર્યું છે. પાપથી બચવું છે ને તો એવો કોઈ તારો વિચાર છે કે ભલે બહુ મોટું પાપ તો થાય એનો વાંધો નહીં, પણ નાના નાના પાપ ન થવા જોઈએ. ભલે 5 લાખની ખોટ જાય રૂમમાં, પણ પૂમડા તો હું જવા નહીં દઉં. બારદાનમાં પૂમડા ચોંટ્યા હશે એ જવા નહીં દઉં. નાના પાપની ઉપેક્ષા ન કરે, પણ જ્યાં રોકાવાનો સવાલ છે ત્યાં એને ક્યાં રોકાવું એ પ્રકારનો એને વિવેક કરવો પડે છે. જો મોટા પાપ મોટું પાપ થશે તો નાના પાપ તો થયા વગર નહીં રહે, કેમ કે એ તો એના પેટામાં આવી ગયા. 100ના પેટામાં 10 આવે કે નહીં, કે એ તો 10 વખત 10 થાય ત્યારે 100 થાય. એમ 100ના નુકસાનમાં તો 10નું 10 ગણું નુકસાન છે. એ નાના પાપ કરતા મોટા પાપનું, નાના પાપનું અનંત વખત કરો ત્યારે એવડું મોટું નુકસાન છે. અહીંયા વિષય એ છે કે તારી સાવધાની ક્યાં હોવી જોઈએ, આ મુખ્ય વાત છે. એ ત્યાં બે સાવધાની થાય તો એને ત્યાં તમે સાવધાની રહીને નાના પાપ પણ મળતા હોય તો એ કાંઈ કરવાનો તો ઉપદેશ નથી. જ્યાં મોટું પાપ મટાડવાનો ઉપદેશ ચાલે છે ત્યાં નાના પાપ કરાવવાની વાત નથી. ત્યાં નાનું પાપ કરવું એમ નથી કહેતા, પણ મોટું પાપ તો અવશ્ય મટવું જોઈએ. જો મોટું પાપ મટશે તો નાના પાપ મટવા સહેલા છે, અને નહીતર નાના પાપ તું મટાડે જઈશ, પાંદડા ડાળખા તોડે જઈશ, પણ એ નાના પાપે પાંગરતા જશે, જાશે નહીં, મટશે નહીં, કેમ કે મૂળિયું મોટું પાપનું ઊભું છે. આ એની અંદર ગણતરી છે, સિદ્ધિ બહુ ચોખ્ખી ગણતરી છે. અને એક જૈન દર્શનમાં જ આ વિષય છે. માન્યતાનો આટલો વિષય ચર્ચાની એરણ ઉપર લીધો હોય, આ એરણ ઉપર દાગીના ઘડે છે ને, ટપ 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 રાત નથી ઘડ્યા કરે છે દાગીનો ઘડાય, એ ચર્ચાની એરણ ઉપર જો કોઈ માન્યતાનો વિષય લીધો હોય તો જૈન દર્શને, બાકી માન્યતાનો વિષય તો બધા હંકેલી નાખે છે અને પછી બીજા વિષયમાં જ્ઞાનની ફિલોસોફીમાં આવેલા જાય છે અને આચરણના પ્રકારોની અંદર જીવો ચાલ્યા જાય છે. મૂળ માન્યતાનું મોટું પાપ સાજું રાખીને. જોકે અત્યારે તો કહેવાતા જૈન સંપ્રદાયની પણ એ જ સ્થિતિ છે. કહેવાતા જૈન સંપ્રદાયોની પણ દિગંબર શ્વેતાંબર બધાની આ જ સ્થિતિ છે કે માન્યતાનો વિષય ચર્ચાની હેરણ ઉપર નથી. એ વિષયમાં બિલકુલ કહેવાતા પ્રતિષ્ઠિત ધર્મના નાયકો પણ અજાણ છે અને જ્ઞાનની ફિલોસોફી આંકે છે અને આચરણની મોટી મોટી વાતો કરે છે. અભિપ્રાયમાં જ્ઞાનનો પ્રકાર મુખ્ય છે, માન્યતામાં શ્રદ્ધા શ્રદ્ધાનો પ્રકાર મુખ્ય છે. પણ અભિપ્રાય અને શ્રદ્ધાને અભિપ્રાયને માન્યતા બંનેને સાથે લીધા છે, કેમ કે બંનેને સાથે ગઠન છે. જે માન્યતા હોય તે અનુસાર અભિપ્રાય હોય અને અભિપ્રાય અનુસાર જ માન્યતા હોય છે. બંનેને એક ગાંઠ થતી હોવાથી બંનેનો વિષય સાથે ચર્ચો છે. એમની જૈન દર્શનમાં તો શ્રદ્ધાનો વિષય શ્રદ્ધા પ્રધાનતાથી ચર્ચો છે, એટલો જ જ્ઞાન પ્રધાનતાથી ચર્ચો છે, એટલો જ આચરણ પ્રધાનતાથી ચર્ચો છે. જેમ કે મુનિ છે, મુનિને એક ઘડી પૂરી જો અંતર્મુખથી વધારે નિંદ્રા આવી જાય તો એને છઠ્ઠું ગુણસ્થાન આવી જાય, એમની મિથ્યાત્મા આવી જાય. છઠ્ઠું ગુણસ્થાન પ્રમાદનું છે, પણ એ કેટલા પ્રમાદનું? કે સાતમું ગુણસ્થાન ક્ષણમાં આવે એટલો મર્યાદિત પ્રમાદ છે ત્યાં. પણ એથી વધારે આવે તો છઠ્ઠું ન રહે. આમ છે, કેમ કે સાતમાનો શુદ્ધો ઉપયોગ ચાલ્યો ગયો તો છઠ્ઠું સાતમું સાપેક્ષ છે, છઠ્ઠું ન રહે. હે, સંગ્રહણ નબળું હોય કે સબળું હોય, શ્વાસો શ્વાસ છૂટવાના છેલ્લા સમય સુધીની વાત છે. એ મુનિ દશા છે. હા, એ અંતર્મુખ થઈ ગયું ને, જગનની અંતર્મુખ. એમાં શું છે કે નમો લોયે સવ સાહુણમ ગણધરદેવ બોલે છે. પંચ પરમેષ્ઠીના નમસ્કાર જે મંત્ર છે એ ગણધરદેવ ઉચ્ચાર કરે છે. એ કોઈ સાધારણ પ્રાણીને ગણધરદેવ નમસ્કાર કરતા નથી. કહેવાતા માનેલા જે સાધુ છે, તદ્દન સાધારણ મિથ્યાત્મી પણ સાધારણ વિચિત્ર સ્થિતિમાં છે, શું એને ગણધરદેવ નમસ્કાર કરે છે? એ તો નમસ્કાર મંત્રનો અપમાન છે અને ગણધરદેવનું પણ એમાં અપમાન છે. અંત્ય દીપક છે, બધાને સંભ લાગુ પડે છે. આખું સૂત્ર નમસ્કાર મંત્રનું આખું સૂત્ર કેવું છે કે નમો લોયે ત્રિકાળ વર્તી સબ અરિયંતાણમ, નમો લોયે ત્રિકાળ વર્તી સબ સિદ્ધાણમ. ભૂત ભવિષ્ય વર્તમાન ત્રિકાળ વર્તી, એમ નમો લોયે ત્રિકાળ વર્તી આયર્યાણમ, એમ નમો લોયે ત્રિકાળ વર્તી ઉજ્જાયાણમ, નમો લોયે ત્રિકાળ વર્તી સબ સાણમ. ભાષામાં એવો નિયમ છે કે કોઈ વખત આદ્ય દીપક હોય તો બાકીના બધા પદને લાગુ પડે, કોઈ વાર અંત્ય દીપક હોય તો આગળના બધા પદને લાગુ પડે. એ ભાષાના જાણકાર સમજી લે છે કે આ બધાને કહી દીધું છે. બધા સર્વને લઈ લીધા, જે સાધુ છે તે બધા, અસાધુ નહીં. સાધુ એટલે વેશ પરિધાન કરે તે પણ સર્વ એમાં આવી જાય એવું નહીં. જેટલા માત્ર સાધુ છે એટલા, સાધુ નથી એટલા ને નહીં, એમ છે. ભાવલિંગી સંતની વાત છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને પ્રચુર સ્વસંવેદનને વિતરાગતામાં વિચારનારા સાધુની વાત છે. રાગી અને મિથ્યાત્મમાં પડ્યા હોય એવા સાધુની વાત નથી. ત્યાગ તો અન્ય મતિઓનો મોટો હોય છે, એમાંય નગ્ન બાવાઓ હોય છે, તેથી કાંઈ એની મહાનતા નથી. એ ધર્મબુદ્ધિએ સાધુપણું એને લીધું છે. તપ તપે છે, નગ્ન દશામાં તપ તપે છે, તેથી શું જી? સાધના એટલે પોતાના સ્વભાવને સાધવું, સ્વરૂપને સાધવું, તે સાધના, એનું નામ સાધના છે. સાધના એટલે કોઈ રાગ નથી. પવિત્ર પરિણામને સાધના, રાગ દ્વેષ મોહ રહિતના શુદ્ધ પવિત્ર પરિણામને સાધના કહેવામાં આવે છે. એ જીવની નિર્દોષ વિતરાગી દશા છે, એ સાધના છે. એને સાધના કહો, આરાધના કહો, ધર્મ કહો, વસ્તુનો સ્વભાવ કહો, બસ બધું એક છે. હજારો નામ છે એના, કેમ કે એની અંદર હજારો ગુણ છે. વક્તવ્ય છે તો અનંતા ગુણ, પણ બધા વક્તવ્ય નથી. એટલે જેટલા વક્તવ્ય છે એટલા એના નામ છે. જે ગુણની મુખ્યતાથી એને નામ આપવું હોય તે આપો એમ. એક શુદ્ધ પરિણતિમાં આત્માના અનંત ગુણ મોજુદ હોવાથી શુદ્ધ થઈને પરિણમેલા. નામ જો આપી શકાતા હોય તો એના અનંતા નામ આપી શકાય, પણ નામ તો બધાને આપી શકાય એવી સ્થિતિ નથી. કેટલા ગુણ, એ અનંતા ગુણ એવા છે કે જેને વચનને ગોચર નથી, તેથી એના નામ નથી. બાકી ગુણ પ્રધાનતાથી એને, ગમે તે ગુણ પ્રધાનતાથી એને નામ આપો, બધા નામ એને યોગ્ય છે. વિકાર તથા સ્વભાવને જીવ એક માની રહ્યો છે. હવે મિથ્યા માન્યતાનું પ્રકરણ ચાલે છે ને, પ્રયોજનનો મૂળ મુદ્દાનો વિષય આ છે કે જીવ પોતાના પરિણમનમાં ચાલતો પરિણમતો જે વિકૃત અંશ છે, તે વિકૃત અંશને પોતા સ્વરૂપે માની રહ્યો છે. પોતે તો સ્વભાવ સ્વરૂપે છે, પોતે આત્મા કેવો છે કે ત્રિકાળ એકરૂપ શુદ્ધ સ્વભાવ, એ એનું મૂળ સ્વરૂપ છે. તો જે વિકૃત અંશ છે એને એ પોતા રૂપે માની રહ્યો છે, એનો અર્થ કે વિકાર અને સ્વભાવને એક માની રહ્યો છે. સ્વભાવ કહો કે પોતે કહો, એવું થતું હોવાથી, માન્યતામાં એમ થતું હોવાથી મૂળની માન્યતાનો વિષય ચર્ચે છે. તેથી જીવ સાચા વિચાર કરી શકતો નથી. હવે વિચાર દશાની વાત લે છે કે જે જીવ રાગથી વિકારથી ભિન્ન પડવાની ના સિદ્ધાંતને ન સમજે, એ સિદ્ધાંતને ઉપાધિ તરીકે ન સમજે, તે જીવ સાચો વિચાર પણ કરી શકતો નથી. કોઈ એમ કહે કે આજે ગામની અંદર, આપણા શહેરની અંદર ફલાણા એક બહુ મોટા ધર્મના વક્તા આવ્યા છે, ગામ આખું સાંભળવા જવાનું છે, બહુ સારા વિચારો તો સાંભળવા મળે કે નહીં? જ્યાં જ્યાં ધર્મના પ્રવક્તા હોય ત્યાં તો સાચા વિચારો, સારા વિચારો જાણવા સાંભળવા મળે કે નહીં? તો અહીંયા એક સિદ્ધાંત મૂક્યો છે કે પાયાની વાત આ છે કે જે જીવ સ્વભાવ અને વિભાવને એક માની રહ્યો છે તે સાચા વિચાર પણ કરી શકતો નથી. એના વિચાર ઉપર ટપકે ગમે તેવા સારા લાગતા હોય, દેખાતા હોય, તો પણ એ સાચા વિચાર કરી શકતો નથી. આમ છે એટલે એમ કહ્યું કે ધર્મનો પ્રવક્તા જીવ, જેને ધર્મનું વક્તવ્ય કરવું છે, એ જીવ કાં તો વિકારથી ભિન્ન પડી ગયેલો સમ્યક દ્રષ્ટિ હોવો જોઈએ, અને કાં તો એ વિકારથી ભિન્ન પડવાનો પ્રયત્નવાન હોવો જોઈએ. બેમાંથી એક તો હોવો જ જોઈએ, ત્રીજાનો ક્લાસ નથી. ધર્મના વક્તાપણાની ગાદી ઉપર બેસવાનો ત્રીજાનો અધિકાર નથી. આ મર્યાદા છે. આ વિષય એના ક્યાં જોર જાય છે ખબર પડી જાય. એનું ક્યાં જોર જાય છે એને સમજાય. પુણ્યનો આદર કરે, રાગનો આદર કરે, કે એનાથી ભિન્ન પડવા ઉપર જોર દે છે. એનો જો પ્રયત્ન હોય, જેનો જે પ્રયત્ન હોય, જેનો જ્યાં પુરુષાર્થ લાગતો હોય ત્યાં તેની ભાષા આવી જાય, એનો ભાષાનો જોર ત્યાં આવી જાય. એક માણસ 10 વાત કરે તો તમે મતલબની વાત સમજી જાઓ છો કે નહીં, આ શું કરવા આવ્યો હતો. હે, એક માણસ મતલબની વાત કરવા માટે એક વિચાર કરે કે આપણે જઈને સીધી આપણી વાત નથી કરવી, અને જો સીધી વાત કરવા જશો તો આ કામ કાંઈ પતવાનું નથી, એટલે કાંઈ ને ક્યાંયથી માંડે, શરૂઆત ક્યાંય ને ક્યાંયથી કરે, 10 બીજી વાતો કરે, વચમાં એની વાત કરે. માણસ સમજે છે કે નથી સમજતો કે આ શું વાત કરવા આવ્યો છે. શિક્ષણ હોય તો એ પણ સમજી જાય, પણ નહીતર તે પ્રયોજનના વિષયમાં માણસ સમજી જ જાય છે કે આખરમાં શું કરવા આવ્યો. એમ વક્તા ગમે તે વાત કરે, ભેદ જ્ઞાનની વાત કરે, બધી વાત કરે, પણ એનું વજન ક્યાં જાય છે એ કાંઈ અછાનું રહે ના અછાનું. હા, પોતે એના વજનને તપાસતો ન હોય તો જુદી વાત છે, એના વજનનો ખ્યાલ જ ન કરતો હોય તો જુદી વાત છે. પણ જેને પ્રયોજન વિષય ઉપર પકડ છે, એને પ્રયોજનનો વિષય ઉપર સામાન્ય પકડ નથી, એમ ખ્યાલમાં આવ્યા વિના રહે નહીં. જો પોતાને પકડ હોય તો સામાન્ય પકડ છે કે નહીં ખ્યાલ આવ્યા આવ્યા વિના રહે
નહીં,
એના ઉપર જ આધાર છે, નહીતર નહીં સમજાય. અને પોતે શું કરવા આ વિષયમાં, આ ક્ષેત્રમાં પોતાનો પ્રવેશ શું કરવા છે, કે એને પણ રાગાદિથી ભિન્ન થઈને વિતરાગતા પ્રાપ્ત કરવી છે કે નહીં, એને પણ રાગાદિક મટાડીને વિતરાગતામાં આવવું છે કે નહીં. જો એનું પ્રયોજન છે તો એ પ્રયોજન વિષય ઉપર એની દ્રષ્ટિ ન જાય, એની નજર ન રહે, એ વાત બિલકુલ ખોટી છે, ચોખ્ખું સમજી શકાય એવો વિષય છે. નાથુરામજી કીધું ને કે ભાઈ આમાં તો ના પાડી છે પંચાધ્યાયીમાં, કે સમ્યક દર્શન તો કહી શકાય એવું નથી, તેથી કોઈ સાંભળી શકે એવું પણ નથી, પંચાધ્યાયની આ ગાથા છે, માટે ફલાણા સમ્યક દ્રષ્ટિ છે એમ કોઈ કહેતું હોય તો એ વાત માનવા જેવી નથી, એ ખોટી વાત છે. મિથ્યા દ્રષ્ટિ પણ ઓળખી લે, સમ્યક દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને ઓળખે એમાં તો કાંઈ નવાય નથી, કેમ કે એને તો પોતાના વિષય ઉપર પકડ છે, પણ મિથ્યા દ્રષ્ટિ ઓળખી લે. એને વાત કરી છે શ્રીમદજી એ વાત કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, ચાહે તે મહાત્મા ગ્રસ્થાવેશમાં હોય, પોતે ગ્રસ્તમાં છે ને, ગ્રસ્ત અવસ્થામાં હોય તો પણ મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. સર્વસાધારણ નથી ઓળખતા. મુમુક્ષુનો અર્થ ક્યાં છે કે જેને એ પ્રયોજન ઉપર પકડ છે, રાગથી ભિન્ન થવાનો પોતે પ્રયત્નવાન છે, અંદરમાં એ પ્રયત્નથી એ માર્ગને જે શોધે છે ને એની સૂઝ કરવામાં જે લાગ્યો છે એને એ વિષય સામે આવે ને સમજણ ન પડે એ કેમ બને? બરાબર, એને ખબર પડે, એનો પોતાનો ઘરનો વિષય એને બનાવ્યો છે. એટલે એક ને એક બે કરતા બહુ ચોખ્ખી વાત છે. એક ને એક બે ની વાત જેટલી ચોખ્ખી છે એના કરતા વધારે ચોખ્ખી વાત છે. શું કહે છે કે વિકાર તથા સ્વભાવને જે જીવ એક માની રહ્યો છે તેથી તે સાચા વિચાર કરી શકતો નથી. એ સિદ્ધાંતથી સીધો એનો અર્થઘટન એમ થાય છે કે જેને સુયોગ્ય વિચારણામાં આવવું છે, વિચાર દશામાં પણ જેની સુયોગ્ય વિચારણા એવી હોય કે જે વિચારણાના ફળમાં આગળ વધીને સમ્યક દર્શનાદિ વિતરાગ દશાને પ્રાપ્ત કરે, વિતરાગી ધર્મને પ્રાપ્ત કરે, એવી જે વિચારણા તે રાગથી ભિન્ન પડવાના પ્રયત્નવાળી હોવી જોઈએ, પ્રયત્ન સહિતની હોવી જોઈએ, તો ત્યાં તે વિચારણા સાચી. નહીંતર વિચારણા ગમે તેવી આદર્શ વિચારવાળી દેખાતી હોય તો પણ એના ઉપર ચોકડી મૂકવા જેવી છે. અમારે મિત્ર હતા, એવી રીતે એમને બહુ ગામમાં કોઈ પણ સારા પ્રવક્તા આવે તો સાંભળવાનો અભિપ્રાય ને શોખ રે, શોખ જેવું જ હતું, બાકી કઈ ગ્રહણ કરવામાં તો બની શકે ને. ગામમાં એકવાર ફાધર વોલેસ આવ્યા હતા, ટાઉન હોલમાં એનું લેક્ચર. ચાલો ભાઈ, ફાધર વોલેસનું આજે લેક્ચર છે, ભલા માણસ જૈન હતા, તમે તો જૈન છો. હવે જે લોકોની ખાણીપીણીમાં પણ માંસાહાર છે, ચોખ્ખું કહ્યું, જેના પેટમાં માછલા પીડ્યા છે એ તમને સાચું હું સમજાવવાનો હતો, એની વિચારસરણીમાં કેટલું સારું હોય, એને સારા વિચારો ક્યાંથી આવે? લોકોનો પ્રવાહ એવો ગાડરિયો પ્રવાહ છે, એને એના પૂન છે, એટલે વાહ 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 કરે. પણ જેની માન્યતામાં અહીં તો એમ કહે છે કે રાગથી ભિન્ન પડવાની વાત ન હોય એની વિચારસરણી ઉપર મીંડું મૂકી દેવું, એ સાચા વિચાર કરી શકતો નથી. અને પોતાને માટે લેવું હોય તો એમ લેવું કે આ જીવને સાચા વિચારનો દૃષ્ટિકોણ ત્યારે હાથમાં લાગશે કે જ્યારે અંદરથી અંદરમાં રાગથી ભિન્ન થવાનો પ્રયત્ન ઉપડશે, ત્યારે ત્યાં સુધી વિચાર સાચા આવશે, ત્યાં સુધીની કોઈ વિચારણાનું કોઈ મહત્વ નથી. અહીંયા આવીને વિચારણાથી શરૂઆત થવી જોઈએ. નહીં, અંદરમાં જે રાગ છે, વિચાર આવે બીજી વાત છે, પણ અંદરમાં પરિણમન રાગનું છે અને અંદરમાં આત્માના પરિણામમાં જ્ઞાનનું પણ પરિણમન છે. જાણરૂપ જ્ઞાન છે, જાણરૂપ જ્ઞાન છે ને, તો જ્ઞાનનું પણ પરિણમન છે અને પર અભિલાષ સ્વરૂપ રાગ છે. રાગ તો પરની અભિલાષા કરનારું પરિણામ છે. આ બે પરિણામમાં જીવ રાગનું પર સ્વાર છે, ક્યાં જીવ વળગ્યો છે કે રાગ ઉપર છે. શું એને એનું જે સ્થાપત્ય છે એ બદલવાનું છે, અહીંયા એને પોતાની સ્થાપના કરી છે એ બદલવાની છે. જ્ઞાન તે હું એમ, જ્ઞાનમાં પોતાના અસ્તિત્વને જોઈને, અસ્તિત્વને અવલોકીને, છે તો ખરું ત્યાં, નવું કરવું છે એ પ્રશ્ન નથી, એનું અવલોકન કરીને એ રાગાદીથી જુદો પડી શકે છે. રાગ તે હું નહીં ને જ્ઞાન તે હું એવો વિકલ્પ કર્યા કરે તે રાગથી ભિન્ન પડવાનો પ્રયત્ન નથી. વિચારણા છે પણ પ્રયત્ન નથી. પણ વિચારણા પ્રયત્ન સહિત હોય તો એ વિચારણા સફળ થાય છે અથવા એ પ્રયત્ન સફળ થાય છે, નહીંતર વિચારણા એક રટણ રૂપ થઈ જાય છે. પ્રયત્ન વિનાની વિચારણા એક રટણ જેવી થઈ જાય છે, જેમ કોઈ માળામાં જાપ જપા કરે રટણ કર્યા કરે એનો ઉપયોગ ક્યાંય ચાલ્યો જાય, ગમે તે કરે, રામ રામ કરે કે મહાવીર મહાવીર કરે, બધું એક જ છે, કાંઈ બીજો ફેર નથી. એટલે અહીંયા એટલી વિશેષ લેવું વિચારની દ્રષ્ટિએ. જો મિથ્યા વિચારમાં ઢીલો પડે કે વિકાર કૃત્રિમ છે અને સ્વભાવ નિરુપાધિ સ્વભાવ છે, જો કૃત્રિમતા છે વિભાવંશમાં જાય છે, જે કૃત્રિમતામાં કરું કરું પણ છે એ પણ કૃત્રિમતા છે અને તે વિભાવ વિભાવનો પ્રકાર છે સ્વભાવનો નહીં. જ્યાં સ્વભાવ વિભાવની ખતવણી કરવી છે, જ્યાં તત્વદ્રષ્ટિએ સ્વ પરની ખતવણી કરવી છે, બે ખાતાર છે ને જમાને ઉધારનું જમે નાખે ને જમેનું ઉધાર નાખે તો કેટલું નુકસાન થાય ગણિતની દ્રષ્ટિએ. 100 રૂપિયા જમે કરવાને બદલે ઉધાર કરે તો કેટલું નુકસાન, 100 જેટલું નુકસાન, 200નું નુકસાન, ભૂલ 100 નહીં પણ નુકસાન 200નું છે ને, કે 100નું છે, ગણિત આવડતું નામું આવડતું એને તો ખબર પડે કે આ 200નું નુકસાન છે. એમ અહીંયા સ્વ અને પર બે ખાતા છે, સ્વ છે એ જમા પાસું છે અને પર છે એ ઉધાર પાસું છે. જે પરની રકમ સ્વમાં ખતવે છે બમણું નુકસાન છે, એને બમણું સ્વ એ તો અનંત ગુણું નુકસાન છે રાગની દ્રષ્ટિએ. એટલે જે વિકૃત, અહીંયા વિકૃત શબ્દ લઈ લીધો છે એવી ભાષા આવે છે, કે જે મિથ્યા વિચારમાં ઢીલો પડે ત્યારે શું કે વિકાર કૃત્રિમ છે, એને સ્વભાવની સહજતા અને કૃત્રિમતા ત્યાંથી વિકારને જુદો પાડે છે, વિભાવને જુદો પાડે છે. જ્ઞાનમાં પણ જે કૃત્રિમપણું છે એને સંમત નથી કરતો, કૃત્રિમ જ્ઞાનને વિકૃત જ્ઞાનને સંમત નથી કરતો. જે જ્ઞાનની ચંચળતા છે, ઉપયોગની જે ચંચળતા છે, વિભિન્ન જ્ઞેયો ઉપર જે જ્ઞાનના કૂદકા લાગે છે એ જ્ઞાનના પરિણામમાં ઉત્પન્ન થયેલી વિકૃતિ છે. જે જ્ઞાનનું પર સન્મુખપણું છે તે જ્ઞાનની વિકૃતિ છે. પુરુષાર્થમાં પણ જે કરું 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 છે તે પુરુષાર્થની વિકૃતિ છે. બધા ગુણમાં સ્વભાવ વિભાવ બંને લાગુ પડે છે. એમાં સ્વભાવ સહજ અકૃત્રિમ છે ને વિકાર કૃત્રિમ છે ત્યાંથી વિકારને પકડે છે મૂળમાંથી, એકલા રાગ નથી. એમ જ્યાં એ વિચારમાં મિથ્યા વિચારમાં પણ ઢીલો પડે એટલે આ પ્રકારના સ્ટેજ ઉપર આવે ત્યારે એને કાંઈક ભેદ જ્ઞાનનો અવસર આવે છે, પ્રસંગ આવે છે. હવે પછી ભેદ જ્ઞાન થશે એની પૂર્વ ભૂમિકા અહીંયા થોડી બતાવી છે, વિશેષ લઈ શકે છે.